ત્યારે સુખદેવજીએ પ્રશ્ન કર્યો, હે શ્રેષ્ઠતમ, સંસારનો આરંભ ક્યારે થયો, અંત ક્યારે આવે છે? આ વિષય મેં પ્રથમ મારી મેરે વિવેકથી જાણ્યો હતો, પછી પિતાજીને પૂછતા તેમણે પણ તે જ કહ્યું, શાસ્ત્રો પણ તે જ કહે છે, આ દુષ્ટ સંસાર એવા જ દુષ્ટ મને ઉત્પન્ન કર્યો છે, મન છે ત્યાં સુધી સંસાર છે, મન મરે તો સંસાર મટે, મન મરે તો મુક્તિ મળે, આ જે મેં જાણ્યું છે તે સાચું છે? મારું ચિત્ત અવિશ્વાસથી ભ્રમિત થયું છે, તમારા વચનમાં મને વિશ્વાસ છે, તમારા વચનથી મારો અવિશ્વાસ નાશ પામશે અને મારી બુદ્ધિ સ્થિર થશે. જનક રાજાએ કહ્યું, હે સુખદેવજી, આથી અધિક કાંઈ પણ જાણવાનું નથી, જે જાણવાનું છે તે તમે તમારી મેરેજ જાણી લીધું છે. નાતઃ પરતરઃ કશ્ચિન સત્યો અસત્યો પરો મુને સ્વયમેવ ત્વયા જ્ઞાતમ ગુરુશ્ચ્ય પુનઃ શ્રુતમ અવિચ્છિન્ન નચિદાત્મૈક પુમાન સ્થિહ નેત્રત સ્વસંકલ્પ વશાદ બદ્ધો નિસંકલ્પાશ્ચ મુચ્યતે. સર્વત્ર એક અખંડ ચૈતન્ય રૂપ આત્માની જ સત્તા છે, આત્મા વિના બીજું કાંઈ જ છે જ નહીં. આત્મા પોતાના સંકલ્પને લીધે જ બંધાયો છે, સંકલ્પ રહિત થાય તો તે મુક્ત જ છે. આ સંસાર સંકલ્પમાંથી ઉત્પન્ન થયો છે, સંકલ્પ રહિત થાય છે ત્યારે સંસાર અદૃશ્ય થઈ જાય છે. સંકલ્પના વિનાશમાં સંસારનો વિનાશ થાય છે, સંસારની સમાપ્તિ થાય છે. સુખ દુઃખનો સંકલ્પ મન ન કરે તો મન શાંત થાય છે, સંકલ્પ રહિત મન ઈશ્વરમાં મળે છે. તમને તો સંસારનો એક પણ ભોગ ભોગવતા પહેલાં જ વૈરાગ્ય થયો છે, તમને કોઈ ઈચ્છા નથી, વાસના નથી, તમારો કોઈ સંકલ્પ નથી. તમને જેવી પૂર્ણતા પ્રાપ્ત થઈ છે તેવી તો તમારા પિતાજીને પણ પ્રાપ્ત થઈ નથી, હવે તમારે બીજું શું જાણવું બાકી છે? તમે વ્યાસજીના પુત્ર છો, છતાં મારા શિષ્ય થયા છો, હું તમારો ગુરુ થયો છું, પિતા કરતાં ગુરુ અધિક છે, તેથી વ્યાસજીથી હું અધિક જ છું, પણ વૈરાગ્યમાં તો તમે મારા કરતાં પણ અધિક છો. જે પ્રાપ્ત કરવાનું છે તે તમે પ્રાપ્ત કરી જ લીધું છે. હે બ્રહ્મન, તમે મુક્ત જ છો, તમે ભ્રાંતિ છોડી દો. સુખદેવજીએ પૂછ્યું, તમે રાજા છો, સર્વ પ્રકારનું સુખ ભોગવો છો, છતાં તમે વિદેહી કેવી રીતે? જનક રાજાએ કહ્યું, આ પ્રશ્નનો જવાબ હું શબ્દથી નહીં ક્રિયાથી આપીશ. જનક રાજાએ બે સિપાહીઓને બોલાવ્યા, એક સિપાહીને દૂધથી ભરેલો કટોરો હાથમાં આપ્યો અને એને હુકમ કર્યો, આ કટોરો લઈને તારે ગામમાં ફરવાનું છે. તેની પાછળ ઉગાડી તલવાર સાથે બીજો સિપાહી રાખ્યો અને એને આજ્ઞા આપી, તું આની પાછળ જા, કટોરામાંથી દૂધનો એક છાંટો પણ બહાર પડે તો તું આ સિપાહીનું માથું કાપી નાખજે. દૂધનો કટોરો લઈ સિપાહી બજારમાં ફરે છે, પણ એની સઘળી ઇન્દ્રિયો એ કટોરામાં કેન્દ્રિત થઈ છે કે રખે ન એમાંથી દૂધ બહાર છલકાય. પાછળ ઉગાડી તલવારે બીજો સિપાહી ચાલે છે. ગામમાં ફરીને બંને સિપાહી પાછા આવ્યા. જનક રાજાએ દૂધનો કટોરો લઈને નીકળેલા સિપાહીને પૂછ્યું, બજારમાં તે શું જોયું? સિપાહીએ કહ્યું, મહારાજ, મેં કાંઈ જ જોયું નથી. મારા આંખ, કાન, મન સઘરું આ દૂધના કટોરામાં જ કેન્દ્રિત હતા. મને મરણની બીક હતી. જનક રાજાએ સુખદેવજીને કહ્યું, આ સિપાહી આખું બજાર ફર્યો પણ એણે કાંઈ જ જોયું નહીં. એવી રીતે જગતમાં રહેવા છતાં મેં મારી દ્રષ્ટિ બ્રહ્મમાં સ્થિર કરી છે. સુખદેવજીને ખાતરી થઈ કે જે જનક રાજાની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર હતી તેમની વિદેહીની પદવી યોગ્ય જ હતી. જ્ઞાની પુરુષો બ્રહ્મ સ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર રાખે છે. સુખદેવજીના મનના સંશયો દૂર થયા છે. પરમાનંદ થયો. જનક રાજાએ સુખદેવજીને જવાની આજ્ઞા આપી. સુખદેવજીએ રાજાને ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા બતાવી. જનક રાજા તો જીવન મુક્ત હતા, પરિપૂર્ણ હતા. એમને શાની જરૂર હોય? એમણે કહ્યું, મને કશાની આવશ્યકતા નથી, છતાં તમારે ગુરુ દક્ષિણા આપવી જ હોય તો આ જગતમાં જે કોઈ નિરુપયોગી વસ્તુ હોય તે મને આપો. સુખદેવજી વિચાર કરવા લાગ્યા, જગતમાં નિરુપયોગી વસ્તુ કઈ? બહુ વિચારીને અંતે એવા નિર્ણય પર આવ્યા કે આ જગતમાં સૌથી નિરુપયોગી વસ્તુ હોય તો તે માટી છે. સુખદેવજી માટી લેવા નીચા વર્યા. ત્યાં માટીમાંથી ધ્વનિ આવ્યો, તમે મને નિરુપયોગી સમજો છો? મારા તો ઘણા ઉપયોગ છે. અન્ન હું કરું છું, ગંધ મારામાંથી પ્રાપ્ત થાય છે, ઘડા આદિ પાત્રો મારામાંથી તૈયાર થાય છે. સુખદેવજીએ માટી મૂકી દીધી. તે પથ્થર ઉઠાવવા ગયા. પથ્થરમાંથી અવાજ આવ્યો, હું નિરુપયોગી કેમ કહેવાઉં? લોકો મારા વડે મકાન બાંધે છે, મારા વડે અનાજ પીસે છે, મારા અનેક ઉપયોગ છે. સુખદેવજી વિચારવા લાગ્યા કે માટી પથ્થરથી જાય એવી કઈ વસ્તુ હોઈ શકે? એટલામાં એમની નજર ઉકરડામાં પડેલી વિષ્ઠા પર પડી. સુખદેવજીએ વિચાર કર્યો કે બરાબર છે, આ જ એક નિરુપયોગી વસ્તુ છે. કોઈ તેને ઘરમાં સંગડતું નથી, બધા જ તેને બહાર ફેંકી દે છે, કોઈના ઉપયોગમાં તે આવતી નથી. સુખદેવજીએ વિષ્ઠા લેવા હાથ લંબાવ્યો કે વિષ્ઠામાંથી ધ્વનિ આવ્યો, અરે, તમે મને નિરુપયોગી સાથી સમજી બેઠા, હું તો અત્યંત ઉપયોગી છું. અનેક કીટકોને જીવોને પોષું છું, હું ઉત્તમ ખાતર છું, મારા વડે અઢળક પાક પ્રાપ્ત થાય છે. આજે ભલે મને નિરુપયોગી ગણી બહાર ફેંકી દેવામાં આવે છે, પણ એક વખત હું સોનાના થારમાં બેઠી હતી, મારું સ્વરૂપ ઉત્તમ મિષ્ટાન હતું, મારામાંથી સુંદર સુગંધ નીકળતી હતી, પણ આજે મારી દુર્દશા થઈ છે, હું દુર્ગંધવાળી થઈ ગઈ છું અને ઉકરડે પડી છું. મારી એક જ ભૂલ થઈ કે મેં મનુષ્યનો સંગ કર્યો, હું તેના પેટમાં ગઈ, મેં માનવ દેહનો સંગ કર્યો, તેથી મારી આ દશા થઈ. આમાં કોઈનો દોષ હોય તો તે મનુષ્ય દેહનો છે, મારો નથી. સુખદેવજીના ધ્યાનમાં આવી ગયું કે સૌથી નિરુપયોગી વસ્તુ તો આ દેહ અભિમાન જ છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું આ છું, હું તે છું, આ દેહ અભિમાન જ સૌથી વધુ નિરુપયોગી છે, અને છતાં એ જ સૌથી વધુ ઉપદ્રવ કરે છે. આ દેહ અભિમાન જ માનવને સંસારમાં બાંધી રાખે છે, દુઃખનું કારણ બને છે. આત્મા શરીરથી જુદો છે પણ હું જ દેહ છું એવા અભિમાનમાં દુઃખી થાય છે. તે અભિમાનને ફેંકી દે તો મનુષ્ય મુક્ત થઈ જાય. સુખદેવજીએ એક ક્ષણમાં દેહ અભિમાન દૂર કર્યું અને જનક રાજાના ચરણોમાં સમર્પિત કરી દીધું. જનક રાજાએ કહ્યું, બ્રહ્મન, મને ગુરુ દક્ષિણા મળી ગઈ, તમે કૃતાર્થ થયા છો, તમે પરિપૂર્ણ છો, મુક્ત છો. સેવામ કારમ યાવદ ભજતિ મનુજસ્તાવ વદ વદ શુચિ પરેભ્ય સ્યાતક કલેશો જનનમ મરણ વ્યાધિ નિશ્ચય. યદાત્માનમ શ્રુતમ કલયતિ શિવાકારમ ચલમ તદા તેભ્યો મુક્તો ભવતી તદા શ્રુતિરપિ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે માનવ જ્યાં સુધી આ સ્વરૂપી દેહમાં આશક્ત છે ત્યાં સુધી તેનું મન બગડેલું રહે છે. મન બગડવાથી બંધન આવે છે, જન્મ મરણ અને વ્યાધિ આવે છે. પણ આ જીવને જ્યારે આત્મા સ્વરૂપનું ભાન થાય છે, જીવ જ્યારે પોતાને શુદ્ધ દેહથી ભિન્ન એવા આત્મરૂપ જાણે છે ત્યારે તે મુક્ત થઈ જાય છે. જીવ શિવ બની જાય છે. વિશ્વામિત્ર ઋષિએ સુખદેવજીની આ બધી કથા રામજીને કહી સંભળાવી. પછી એમણે કહ્યું, જ્યાં વશિષ્ઠજી વિરાજતા હોય ત્યાં મને બોલવાનો અધિકાર નથી. આજે વિશ્વામિત્રજી ભર સભામાં વશિષ્ઠજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને કહે છે, મેં વશિષ્ઠજી સાથે બહુ વેર કર્યું છે, પણ વશિષ્ઠજીએ તો મને પ્રેમ જ કર્યો છે. વશિષ્ઠજી વિરાજતા હોય ત્યાં સુધી બીજો કોઈ બોલી શકે નહીં. ભગવાન વશિષ્ઠ રામજીને પણ સુખદેવજી જેવું જ થયું છે. આ બાલ્ય અવસ્થામાં જ તેમણે જાણવાનું સઘળું જાણી લીધું છે. પરમ તત્વ જાણ્યા સિવાય વૈરાગ્ય જાગૃત થતો નથી. રામને સુંદર સુંદર વિષયોમાં પણ આશક્તિ નથી, દઢ વૈરાગ્ય જાગ્યો છે. તેથી રામજી પરમ તત્વ જાણી ચૂક્યા છે પણ તેમને તેમાં પ્રતીતિ થતી નથી. જનક રાજાના વચનોથી જેમ સુખદેવજીને વિશ્વાસ બેઠો તેમ તમે હવે રામજીને ઉપદેશ કરો જેથી તેમની બુદ્ધિ સ્થિર થાય અને તેમનું મન શાંત થાય. બ્રહ્માજીએ તમને જે જ્ઞાન આપ્યું છે, જે જ્ઞાનના આધારે તમે આનંદમાં સ્થિર રહો છો, એ જ્ઞાન રામજીને આપો. રામજી વશિષ્ઠ ઋષિને સાષ્ટાંગ વંદન કરે છે. વશિષ્ઠ ઋષિએ રામજીના માથે હાથ મૂક્યો છે, રામજીને પાસે બેસાડ્યા છે. વશિષ્ઠજીનો ઉપદેશ, પછી તો વશિષ્ઠ ઋષિનો સુંદર ઉપદેશ થયો છે. વશિષ્ઠજીએ રામચંદ્રજીને કહ્યું, તમે શું છોડવા માગો છો? તમે રાજમહેલ છોડીને જંગલમાં જશો? અને મેં તો ત્યાંય નાનકડી ઝૂંપડીની તો જરૂર પડશે જ. સુંદર વસ્ત્રો ફેંકી દેશો પણ લંગોટીની તો જરૂર રહેશે. સારું ખાવાનું છોડી દેશો તો પણ કંદમૂળ તો ખાવા જ પડશે. તમે ત્યાગ સાનો કરશો? બહિરંગમાં કરેલો ત્યાગ એ સાચો ત્યાગ નથી. અંદરથી ત્યાગ કરો. અંતસ્ત્યાગી બહિશરી લોકે વિહર રાઘવ અંતરે રેકો બહિનાનામ બહિર્નાના લોકે વિહર રાઘવ. ત્યાગ એ મનથી કરવાનો છે. સંસાર એ મનની કલ્પના છે. મન નથી તો પછી સંસાર પણ નથી. મન છે ત્યાં સુધી સંસાર છે. મન એવ મનુષ્યનામ કારણમ બંધ મોક્ષ્યો બંધાય વિષયાશક્તમ મુક્તમ નિર્વિષયમ સ્મૃતમ. મન બંધનમાં નાખે છે, મન મુક્તિ પણ લાવે છે. મન વિષય આસક્ત હોય ત્યાં સુધી માનવ બંધનમાં રહે છે. મન જ્યારે નિર્વિષય બને છે ત્યારે માનવની મુક્તિ થઈ જાય છે, એનો સંસાર છૂટી જાય છે. મન કેમ જીવે છે? મનમાં સંસારના વિષયો છે, મન સંસારનું ચિંતન કરે છે, તેથી મન જીવે છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. દીવાનું તેલ ખલાસ થાય કે દીવો શાંત થાય છે. દીવાને શાંત કરવા માટે આ જ યુક્તિ છે કે દીવામાં તેલ ન નાખો. અગ્નિમાં લાકડા કોલસા નાખવાનું બંધ કરશો એટલે અગ્નિ એની મેરે શાંત થઈ જશે. વિષયો મનમાં આવે છે તેથી મન જીવે છે. આ વિષયોને મનમાં આવતા બંધ કરશો તો મન શાંત થઈ જશે. જેના મનમાં સંસાર છે તે વનમાં પણ સંસાર ઊભો કરે છે. જ્યાં જાઓ ત્યાં સંસાર છે. સંસારને છોડવાનો નથી, સંસારને મનમાંથી કાઢી નાખવાનો છે. સંસાર દુઃખ આપતો નથી, મમતા રડાવે છે. માનવે સંસારમાં પોતાની ફરજ બજાવવાની છે. દુઃખ ભોગવીને પાપનો વિનાશ કરવાનો છે. પુણ્ય પરમાત્માને અર્પણ કરીને પુણ્યનો વિનાશ કરવાનો છે. પાપ પુણ્યથી જે રહિત થાય એ પરમાત્માને મળે છે. કોઈ ક્રિયા બંધન કરતી નથી. ક્રિયાની પાછળ જે મમતા છે તે બંધનમાં નાખે છે. બાળકને આયા જે પ્રેમ કરે છે એ ફરજ સમજીને કરે છે. મા મમતાથી પ્રેમથી કરે છે. કર્તવ્યોનો નિરપેક્ષ બુદ્ધિથી અમલ કરો. સુખ દુઃખ માયા મમતાનો મનથી ત્યાગ કરો. આ સંસાર મનોમય છે. સ્વપ્નનો સંસાર કોણ ઊભો કરે છે? જેમ સ્વપ્નનો સંસાર મન ઉત્પન્ન કરે છે તેમ જાગ્રત અવસ્થાનો સંસાર પણ મનની જ કલ્પના છે. સ્વપ્ન એટલે શું? પોતાના સ્વરૂપનું અજ્ઞાન એને સ્વપ્ન કહે છે. પથારીમાં પડ્યા પછી જ્યાં સુધી જ્ઞાન છે કે હું ઘરમાં છું, સૂતેલો છું, ત્યાં સુધી સ્વપ્ન દેખાતું નથી. સ્વપ્ન ત્યારે દેખાય છે જ્યારે પોતાનું સ્વરૂપ ભૂલાય છે. પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયા પછી સ્વપ્ન જાગે છે. સ્વપ્નનો સંસાર પોતાના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે. જાગ્રત અવસ્થાનું જગત પણ ઈશ્વર વિશેનું અજ્ઞાન હોવાથી ભાસે છે. પથારીમાં જાગ્યા પછી સ્વપ્નનો સંસાર દેખાતો નથી. જાગનારને ખાતરી થાય છે કે હું તો ઘરમાં છું, પથારીમાં છું, મેં જે કંઈ જોયું તે બધું ખોટું છે. સ્વપ્નનું ભાન થયા પછી સ્વપ્નનો સંસાર સુખ કે દુઃખ આપતો નથી. તેવી રીતે જાગ્રત અવસ્થામાં પણ જીવને સ્વરૂપનું ભાન થાય તો સંસાર સુખ દુઃખ આપતો નથી, સંસારથી મુક્તિ મળી જાય છે. આત્મા સ્વરૂપાવસ્થાનમ મુક્તિરીત્ય વિધીયતે. સુખ દુઃખ એ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયા છે. સુખ દુઃખ એ મનના ધર્મ છે. મન માને તો સુખ છે અને ન માને તો કાંઈ સુખ નથી. સુખ સાચું નથી અને દુઃખ પણ સાચું નથી. સુખ અને દુઃખ સાચા હોય તો એમનો વિનાશ કોઈ દિવસ થાય નહીં. સુખ એ ખોટું છે અને દુઃખ એ ખોટું છે. કલ્પના કરો કે કોઈના ઘરે પત્નીનું મરણ થયું. યૌવનમાં જેની પત્નીનું મરણ થાય તે બહુ રડે છે, બહુ દુઃખી થાય છે. પણ પછી 4-6 મહિના વીતે ન વીતે ત્યાં ધીરે ધીરે તે બીજા લગ્નની વાતો શરૂ કરે છે, પત્નીના મરણનું દુઃખ તે ભૂલી જાય છે, સંસારમાં સુખ દુઃખ ટકતા નથી, તે અનિત્ય છે, અસત્ય છે, કેવળ મનની કલ્પના માત્ર છે, આત્મા શુદ્ધ છે, ચેતન રૂપ છે, આનંદ રૂપ છે, આત્માને સુખ નથી, આત્માને દુઃખ નથી, તમે આનંદ સ્વરૂપ છો, તમે મન નથી, મનના સાક્ષી છો. માનવ એમ બોલે છે કે મારું મન બગડ્યું, કોઈ એવું બોલતો નથી કે હું બગડ્યો. માનવ બોલે છે કે મારું મન ચંચળ થયું, મારા મનમાં પાપ આવ્યું, મનમાં પાપ આવ્યું તે જેને દેખાયું તે તમારું સ્વરૂપ છે. તમે પુરુષ નથી, તમે સ્ત્રી નથી, તમે સ્ત્રી પુરુષેત્વેર પણ નથી. સ્ત્રી પુરુષત્વાદી તો દેહના ભાવ છે, આત્માને કોઈ દેહ નથી, કોઈ અવયવ નથી, આત્મા અમૂર્ત છે, પૂર્ણ છે, દ્રષ્ટા છે. ન ચ સ્ત્રી ન ચ પુમાનેશ નેવ ચાયમ નપુસંક અમૂર્ત પુરુષ પૂર્ણો દ્રષ્ટા દેહી સજીવન પરસ્પરા ધ્યાશવશાત સ્વદાંત કરણાત્મનો એકી ભાવા ભિમાનને પરમાત્મા દુઃખ ભાગીવહ. પણ આત્મા પોતાના સ્વરૂપને ભૂલ્યો છે અને પરસ્પરના અભ્યાસને કારણે, એકત્વના અભિમાનને કારણે મનને થયેલા સુખ દુઃખનો આરોપ પરમાત્મા પોતાના સ્વરૂપમાં કરીને સુખી દુઃખી જેવો થાય છે. જ્ઞાની મહાપુરુષો એમ માને છે કે હું આ શરીર નથી, ઇન્દ્રિય નથી, પ્રાણ નથી, હું મન નથી, બુદ્ધિ નથી, એ તો સર્વ જડ છે, અસત્ય છે. વિગ્રહે ઇન્દ્રિય પ્રાણાધિમન નહમે તત જડમ હાશત. હું તો ચેતન છું, સત્ય છું, શુદ્ધ છું, દેહ મનના સુખ દુઃખ એ મારા સુખ દુઃખ નથી. પૂર્વજન્મનું જે કાંઈ પ્રારબ્ધ છે તે ભોગવીને પૂરું કરવાનું છે. આત્મ સ્વરૂપમાં સ્થિત થયેલા જ્ઞાની પુરુષો નવું પ્રારબ્ધ ઊભું કરતા નથી, એમના મનમાં કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી, સૌને માટે સમભાવ છે. એ કંઈ કર્મ કરે કે ન કરે બધું સરખું જ છે. એવી રીતે કરેલું કર્મ નવું પ્રારબ્ધ ઊભું કરતું નથી. રાગ દ્વેષનો વિનાશ કરી પ્રારબ્ધ ભોગવીને મહાપુરુષો પરમાત્માના ચરણમાં જાય છે. તમે સૌ એવું પવિત્ર જીવન ગારો કે જેથી નવું પ્રારબ્ધ ઉત્પન્ન ન થાય, જીવન મરણનો ત્રાસ છૂટી જાય. સાધારણ માનવ બીજા જન્મની તૈયારી આ જન્મમાં કરે છે. સંસારના વિષયોમાં રાગ દ્વેષ થાય તો નવું પ્રારંભ ઉત્પન્ન થાય છે. જગત સાથે વેર ન કરો, પણ આ જગત સાથે વધારે પ્રેમ પણ ન કરો. કોઈ મળે તો બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરો, બે ચાર મધુ શબ્દ બોલો. પણ કોઈ માણસ કદાચ બે ચાર મહિનામાં ન મળે તો વિયોગમાં તેનું સ્મરણ ન કરો કે મારો ભાઈ મને બે મહિનાથી મળ્યો નથી. વિયોગમાં તમે જેનું સ્મરણ કરશો તે તમારા મનમાં ઘર કરશે. વિયોગમાં તમે જેનું ચિંતન કરશો તે તમને રડાવશે, તે જ તમારા દુઃખનું કારણ થશે. મળે તો સારું છે અને કોઈ ન મળે તો વધારે સારું છે. મનથી નિશ્ચય કરો કે મારે હવે કોઈ માનવને મળવું નથી, મને ખાતરી થઈ છે કે કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને મળવાથી સાચી શાંતિ મળતી નથી, મારે તો પરમાત્માને મળવું છે. કોઈનો તિરસ્કાર ન કરો, પણ કોઈ જીવ સાથે વધારે પ્રેમ પણ ન કરો. રાગ દ્વેષથી નવું પ્રારબ્ધ ઉત્પન્ન થાય છે. જ્યાં સુખ નથી દુઃખ નથી ત્યાં આનંદ છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. દુઃખ મળે તો આ દુઃખ મને સુધારવા, મારું પાપ બારવા માટે પરમાત્માનો પ્રસાદ છે એવું માનો. જ્ઞાની મહાપુરુષો પ્રારબ્ધ ભોગવીને પૂરું કરે છે. વૈષ્ણવો ભગવદ્ ઈચ્છાને માન આપીને ભગવદ્ ઈચ્છાથી પ્રાપ્ત થયેલો વ્યવહાર વિવેકથી પૂરો કરે છે. ઈશ્વરાર્પિતમ નિચ્છાકૃતમ. સાધુ પુરુષો પણ વ્યવહારનું કામ કરે છે, પણ વ્યવહારનું કામ કરતા એ સાવધ રહે છે કે મન બગડે નહીં, મનમાં રાગ દ્વેષ આવે નહીં. શ્રી રામચંદ્રને વશિષ્ઠ ઋષિએ આજ્ઞા કરી છે કે આ બધો ખેલ મન કરે છે, સંસાર મનોમય છે. સંકલ્પ જાલક લનેવ જગત સમગ્રમ. સંકલ્પ જાલક લાનનતુ મનોવિલાસા. સંકલ્પ જામલ મુત્સૃજ નિર્વિકલ્પ માશ્રિત્ય નિશ્ચયમ વાપનુહી રામ શાંતિમ. આ સંસાર સંકલ્પથી ઉત્પન્ન થયો છે. સંસાર એ મનની કલ્પના માત્ર છે. સંસારના સુખ દુઃખ એ મનના જ વિલાસો છે. આ મનના વિલાસો, મનના ધર્મો સંકલ્પમાંથી સર્જાયા છે. સંકલ્પ જશે તો સુખ દુઃખ પણ જશે, સમભાવ આવશે, આનંદ મળશે. સંકલ્પ જશે તો નિર્વિકલ્પતા આવશે, નિર્વિકલ્પતા શાશ્વત શાંતિ લાવશે. શાંતિ માટે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. સંસારમાં રહો, પણ સંસારનો મનથી ત્યાગ કરો. સંસારનું ચિંતન છોડશો તો મન શાંત થઈ જશે. મનનો નાશ એ જ મુક્તિ છે. જેનું મન મરે છે તેને મુક્તિ મળે છે. મનસો અભ્યુદયો નાશો, મનોનાશો મહોદયો દયઃ. મન વિષયોનું ચિંતન કરે છે ત્યાં સુધી મન જીવે છે. મન પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે પ્રભુમાં મળી જાય છે. પરમાત્માના સ્વરૂપમાં મનનો લય થાય તેને જ મુક્તિ કહે છે. જન્મ મરણનું કારણ મન છે. ત્યાગ મનથી કરવાનો છે. બહિરંગમાં કરેલો ત્યાગ એ સાચો ત્યાગ નથી, એ તો દંભ છે. અંદરથી ત્યાગ કરો. ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે કે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન. ઇન્દ્રિયાર્થાની વિમુઢાત્મા મિથ્યા આચાર સ ઉચ્યતે. યસ્વેન્દ્રિયાણિ મનસા નિયમ આરંભતે અર્જુન. કર્મેન્દ્રિય કર્મયોગમ આશક્ત સ વિશિષ્યતે. બહિરંગમાં ત્યાગ કરે અને મનથી વિષયોનું ચિંતન કરે એ તો ઢોંગ કહેવાય, એનો કોઈ અર્થ નથી. વિષયેન્દ્રિયો પર જે કાબુ રાખે, મનથી જે વિષયોનો ત્યાગ કરે અને આશક્તિ વગર વ્યવહારના કાર્ય કરે તેનો ત્યાગ સાચો છે. ભગવદ્ ઈચ્છાથી પ્રારબ્ધથી જે વ્યવહાર કાર્ય પ્રાપ્ત થયું છે તે ભગવદ્ ઈચ્છાને માન આપીને પરમાત્માનું અનુસંધાન રાખીને કરવાનું છે. મનને સાચવીને કરવાનું છે. માનવ તનને સાચવે છે, ધનને સાચવે છે, પણ મનને સાચવતો નથી. જે મનને સાચવે છે તે જ મહાન બને છે. બીજું બધું બગડે તો ભલે બગડે, તમારું મન ન બગડે તેનું ખાસ ધ્યાન રાખજો. સંસારમાં રહેવાથી મન બગડતું નથી, સંસારનું ધ્યાન કરવાથી મન બગડે છે. તમને શોક રહિત થવાની ઈચ્છા હોય તો એક ક્ષણ પણ પરમાત્માને ભૂલશો નહીં. અતિ લોભી માનવ એક ક્ષણ પણ પૈસાને ભૂલતો નથી. કામહી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગુ મોહી રામ. જેનું મન પ્રભુના નામમાં રહે છે એના મન પર દુઃખની બહુ અસર રહેતી નથી. બગડેલા મનને સુધારવાનો આ એક જ ઉપાય છે. સંસારનું ધ્યાન ન કરે તો મન બગડે નહીં. સંસારનું ધ્યાન છૂટે અને પરમાત્માનું સતત અનુસંધાન રહે તો સંસાર સુખમય બને અને જ્યાં જાઓ ત્યાં શાંતિ રહે. નહીં તો વનમાં જશો ત્યાં પણ સંસાર સાથે આવશે. ઘર બાધક થતું નથી, ઘરની આશક્તિ બાધક થાય છે. સંસાર દુઃખ આપતો નથી, સંસારની આશક્તિ દુઃખ આપે છે. પ્રારબ્ધથી જે પ્રાપ્ત થયું છે તે પ્રભુની પ્રસાદી માની અનાશક્તિપૂર્વક ભોગવે તો તેમાં વાંધો નથી. તમે કોનો ત્યાગ કરવા માંગો છો? મહાત્મા પુરુષો તો આશક્તિનો ત્યાગ કરે છે. આખું જગત પરમાત્માનું સ્વરૂપ છે. જેનું મન શાંત છે તેને જ્યાં જાય ત્યાં શાંતિ મળે છે. જેનું મન અશાંત છે તે મંદિરમાં જાય, બંગલામાં રહે, વન કે વનમાં રહે તો પણ તેને શાંતિ નથી. મન ઈશ્વરથી દૂર જાય ત્યારે જ અશાંત થાય છે. કેટલાક શાંતિ મેળવવા પરમાત્મા મેળવવા માટે સંસારનો ત્યાગ કરે છે, સાધુ વેશ ધારણ કરે છે, માથું મુંડાવે છે, પણ સંસાર તેમના મનમાંથી જતો નથી. બહિરંગમાં તો તેમણે ત્યાગ કર્યો છે પણ એવા ત્યાગનો કશો અર્થ નથી. અરે, મુંડન કરાવવાથી જ જો ત્યાગનું ફળ મળી જતું હોય, શાંતિ મળતી હોય, પરમાત્મા મળતા હોય તો કબીરજી કહે છે તેમ ઘેટુ તો અનેક વાર મુંડન કરાવે છે છતાં વૈકુંઠમાં કેમ જતું નથી. મુંડ મુંડાએ હરી મિલે સબ કોઈ લે મુંડાય, બાર બાર કે મુંડ તે ભેળ ન વૈકુંઠ જાય. સાચા વૈરાગ્ય વગર ઈશ્વરનું જ્ઞાન થતું નથી, બ્રહ્મ જ્ઞાન આવતું નથી, જ્ઞાની થવાતું નથી, જન્મ મરણના ચક્કરમાંથી છૂટાતું નથી. કુશલા બ્રહ્મ વાર્તાયા વૃત્તિહીના સુરાગીણ તે અપ્ય જ્ઞાન જ્ઞાનતયા નૂનમ પુનરાયંતી યાંતી ચ. બ્રહ્મ જ્ઞાનની વાતો કરે પણ પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ છે જે ઈશ્વર સાથે પ્રેમ કરે છે. વશિષ્ઠ ગુરુજીએ પછી રામજીને જ્ઞાનની ભૂમિકાઓ મોક્ષ મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે. જ્ઞાનની પહેલી ભૂમિકા છે શુભેચ્છા. સંસાર અશુભ છે, શુભ તો પરમાત્મા છે. સંસાર કામમય છે, કામને અશુભ માન્યો છે. શુભ એટલે નિષ્કામ પરમાત્મા. પરમાત્માને મળવાની ઈચ્છા એ શુભેચ્છા છે. મોક્ષ મંદિરનો પહેલો દરવાજો છે શુભેચ્છા. ઈચ્છા શુદ્ધિ વિના ક્રિયાશુદ્ધિ થતી નથી. જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય ત્યાં સુધી તેને ભય છે, કાર તેને મારે છે. ઈશ્વર સાથે એક થવાની ઈચ્છા રાખો. આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઈચ્છા તે શુભેચ્છા, તમે એવી ઈચ્છા તો રાખો કે આ જન્મમાં મારે રામજીના દર્શન કરવા છે. કેટલાક ઈચ્છા કરે છે કે આ વર્ષે બંગલો બાંધવો છે, પછી તો બંગલો બાંધવા માટે ગમે તે ઉપાપ કરે છે, જૂઠું બોલે છે, છળ કપટ કરે છે, માનો પૈસા માટે ઈચ્છા કરે છે, એટલી પરમાત્મા માટે કરે તો તેને માટે મોક્ષનો પહેલો દરવાજો અવશ્ય ખુલી જાય. બીજો દરવાજો છે સંતોષ. સંસારના સર્વ સુખમાં સંતોષ માનજો. જેને સંતોષ નથી એ જ પાપ કરે છે. પાપનો જન્મ લોભથી થાય છે. માનવ પોતાને જે મળ્યું છે તેથી વધારે ઈચ્છે છે. જીવને લાયકાત કરતાં વધુ મળે છે, છતાં તેને મન તે સુખ ઓછું લાગે છે અને તેથી તે પાપ કરે છે. લૌકિક સુખમાં સંપત્તિમાં જેને સંતોષ છે તેનું મન બગડતું નથી, તે પાપ કરતો નથી. સંતોષો હિ પરમ શ્રેય, સંતોષ સુખમ ઉચ્યતે, સંતુષ્ટ પરમ ભ્યયેતિ, વિશ્રામ મરી સુદન. સંતોષ એ જ સુખ છે, એ જ કલ્યાણરૂપ છે. માનવ જ્યારે સંતુષ્ટ રહે છે ત્યારે તે પરમ શાંતિને પામે છે. મોક્ષ મંદિરનો ત્રીજો દરવાજો છે સ્વરૂપાનું અનુસંધાન. તમારા સ્વરૂપને ભૂલશો નહીં. તમે પરમાત્માના અંશ છો, પણ આ જીવ જ્યારથી જગતનો થયો ત્યારથી દુઃખી થયો છે. સંસારના વિષયોથી મનને બગડવા દેશો નહીં. મન બગડે તેની તમને જ ખબર પડે છે. લોકો બહાર જુએ છે પણ અંદર નજર કરતા નથી. મનના પાપની તમને જ ખબર પડે છે. આત્મા સાક્ષી છે. મન બગડ્યું છે એ જેને દેખાય છે તે તમે છો. તમે પુરુષ નથી, સ્ત્રી નથી, પુરુષેતર પણ નથી. કો દેવ યો મનઃ સાક્ષી, તમે મનના સાક્ષી આત્મા છો. તમારા મનને તમારે જ સુધારવાનું છે. મન તમારો શિષ્ય છે, તમે તેના ગુરુ છો. મન બહુ તોફાની છે, એ છેતરે છે, ખાડામાં ઉતારે છે. તમારા મન ઉપર પહેરો રાખજો. મન ખરાબ વિચાર કરે ત્યારે તમે સમજાવજો, તું બહુ દુઃખી થઈશ, તને સજા થશે. મન તોફાની છે પણ બિકણ છે, એને સજા થવાની છે એમ લાગે તો તે પાપ છોડે છે. કલ્પના કરો તમારો કોઈ શત્રુ તમારો મિત્ર થયો. એક દિવસ તે 5 લાડુ લઈ આવ્યો અને કહેવા લાગ્યો, આ પ્રસાદ છે, ખાવ. તમે ખાવા તૈયાર થયા એટલામાં તમારો ખાસ કોઈ મિત્ર આવે અને કહે, મને શંકા છે, આમાં ઝેર મેળવ્યું છે, તું ખાઈશ નહીં, લાડુમાં ઝેર છે. એવી ખબર પડતા જ મન તેમાંથી એકદમ હટી જશે. તમને ભૂખ લાગી હશે તો પણ તે ખાશો નહીં. સંસારના વિષયો એ વિષ છે. મન લૌકિક સુખનું ચિંતન કરે તો તમે એને સમજાવજો કે એ ઝેર છે. મનને ખાતરી થશે કે એનાથી એ દુઃખી થશે તો પછી એ એમાંથી હટી જશે. મનને ભય લાગે તો તે પાપ છોડે છે. તેથી આપણા પુરાણોમાં નરકની વાતો આવે છે. મનને બીક લાગે તેથી આ વાતો પુરાણોમાં મૂકી છે. જેને કારની ભીતિ નથી તે પરમાત્મા સાથે બહુ પ્રીતિ કરી શકતો નથી. કારની ભીતિ રાખો, કાર છોડવાનો નથી. મન પાપ કરે તો સમજાવજો, અંતકારમાં તારી શું દશા થશે. તમારા મનને વારંવાર સમજાવો. સવારે ઉઠ્યા પછી એકવાર વિચાર કરો, કદાચ આજે યમદૂત પકડવા આવે તો હું ક્યાં જઈશ? સ્વર્ગમાં જઈશ, નર્કમાં જઈશ, મોક્ષને પામીશ? મારી શું દશા થશે? પાણીના પરપોટાને ફૂટી જતા વાળ લાગતી નથી. આ શરીર પાણીના એક બુંદથી ઉત્પન્ન થયું છે, તે ક્યારે પડશે તે કહેવાય નહીં. તમે શરીર નથી, આત્મા છો. તમારા સ્વરૂપનું અનુસંધાન રાખો. તમે જગતના નથી, તમે પરમાત્માના અંશ છો. નિરંતર ચિંતન કરો, આજથી હું કોઈ સ્ત્રીનો નથી, કોઈ પુરુષની નથી, હું જગતનો નહીં, હું ઈશ્વરનો છું. બહારથી જગત સાથે પ્રેમ બતાવો, અંદરથી વૈરાગ્ય રાખો. પનિહારી માથે પાણીનું બેડું લઈને ચાલે છે, એ બેનપણી સાથે વાતો કરે છે, પણ અંદરથી બરાબર યાદ રાખે છે કે માથે બેડું છે. સંસાર વ્યવહારમાં તમે લક્ષ્યનું સ્વરૂપનું અનુસંધાન રાખો. એતામ દ્રષ્ટિમ વષ્ટભ્ય દ્રષ્ટા આત્મનઃ સુબુદ્ધયઃ વિચરંતિઃ સંસારે મહાંતો અભ્યુદિતા ઇવ. મહાપુરુષો આ સંસારમાં પોતાનું સ્વરૂપનો સતત અનુસંધાન રાખીને જ વ્યવહાર કરે છે અને અંતે મોક્ષને પામે છે. મોક્ષનો ચોથો દરવાજો છે સત્સંગ. રોજ નિયમથી થોડો સત્સંગ કરો. જેને પ્રભુમાં પ્રેમ છે, સંસારનું સુખ જેને તુચ્છ લાગે છે, એવા કોઈ સાધુ સંતનો સત્સંગ કરો. વિરક્ત સાધુઓના સંગમાં વૈરાગ્ય અને ભક્તિનો રંગ લાગે છે. વિશેષેણ મહાબુદ્ધે સંસારોત્તરણે નૃણામ સર્વત્રોપક રોતોહ સાધુઃ સાધુ સમાગમ. વિરક્ત મહાપુરુષોનો નિયમથી સત્સંગ કરો. આવો સત્સમાગમ આ સંસાર તરી જવા માટેનું મહત્વનું સાધન છે. મોક્ષનો આ ચોથો દરવાજો વશિષ્ઠ ગુરુજીએ રામજીને બતાવ્યો છે. હવામાં રાખેલો ગળો જેમ અંદર અને બહાર ખાલી છે, અને સમુદ્રમાં ડૂબેલો ગળો જેમ અંદર અને બહાર સર્વત્ર જળથી પરિપૂર્ણ છે, તેવી રીતે આ ચાર સાધનો દ્વારા જીવન મુક્ત અવસ્થામાં પ્રાપ્ત કરનાર મહાપુરુષ અંદર બહાર ખાલી તેમજ પરિપૂર્ણ છે. અંતઃ શૂન્ય બહિઃ શૂન્ય શૂન્ય કુંભ ઇવાંબરે અંતઃ પૂર્ણો બહિઃ પૂર્ણ પૂર્ણ કુંભ ઇવાણવે. સંસાર એને માટે શૂન્ય થઈ જાય છે અને પોતે પરિપૂર્ણ બ્રહ્મમય પરિપૂર્ણ બ્રહ્મા જ બની જાય છે. આનંદરૂપ પરમાત્મા અંદર છે, બહાર છે, સર્વત્ર છે. વશિષ્ઠજી શ્રી રામચંદ્રજીને કહે છે, રામ તમે તો આનંદરૂપ છો, પરમાત્મા છો. આ તો લીલા કરવા માટે તમે પધાર્યા છો. તમે બધું જ જાણો છો. આ તો મને માન આપો છો. તમે જગતનું કલ્યાણ કરવા માટે પધાર્યા છો. આ બગડેલું મન પરમાત્માના નામ સાથે પ્રીતિ કરે તો જ સુધરે છે. મનને ઉલટાવો તો નમ થાય. આ જે દેખાય છે તે સગરા પરમાત્માના જ સ્વરૂપો છે. એવો સદ્ભાવ રાખીને સર્વને મનથી નમો અને પરમાત્માના કોઈ પણ નામ સાથે પ્રીતિ કરો. નમ અને નામ આ બે સાધનથી જ મન સુધરે છે. વશિષ્ઠજીના ઉપદેશથી રામજી અતિ આનંદમાં નિમગ્ન બની ગયા. આનંદ 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 વિના બીજું કાંઈ નથી. રામજીને સમાધિ લાગી છે. રામજી 3 દિવસ સમાધિમાં રહ્યા. સમાધિમાંથી જાગ્યા પછી પણ એ જ આનંદમાં રામજી સ્થિર રહ્યા. બધાને ખાતરી થઈ કે રામજી પરમાત્મા છે. રામજીને વશિષ્ઠ ઋષિએ સ્વરૂપનું ભાન કરાવ્યું. સમાજનું અજ્ઞાન દૂર કરવું એ બ્રાહ્મણનો ધર્મ છે. બ્રાહ્મણો અશ્ય મુખમ આસિતઃ બાહુ રાજન્ય કૃતઃ ઉરુ તદશ્ય યદ વૈશ્ય પદેભ્યામ શુદ્રો અજાયતઃ. બ્રાહ્મણો પરમાત્માના મુખમાંથી નીકળ્યા છે. ક્ષત્રિયો પરમાત્માના હાથમાંથી નીકળ્યા છે. વૈશ્યો સાથનમાંથી અને શૂદ્રો પરમાત્માના ચરણમાંથી નીકળ્યા છે. આ બધા પરમાત્માના અંગ છે. કોઈ અંગ હલકું નથી. જેને જે ફરજ સોંપી છે તે ફરજ બરાબર ન બજાવે તે હલકો છે. બ્રાહ્મણો શિક્ષક છે, ક્ષત્રિયો રક્ષક છે, વૈશ્યો પોષક છે, શૂદ્રો સેવક છે. સેવાથી તન સફળ થાય છે, સેવાથી અભિમાન ઘટે છે. કેટલાક ધનથી સેવા કરે છે પણ તનથી સેવા ન કરે તો અભિમાન વધે છે. વશિષ્ઠજીએ બ્રાહ્મણ ધર્મ બજાવ્યો છે. રામજી સ્વરૂપમાં સ્થિર થયા છે. વૈરાગ્યથી જ જ્ઞાન અને ભક્તિ દઢ થાય છે. વૈરાગ્યના સાથ વિના જ્ઞાન અને ભક્તિ ટકતા નથી. વશિષ્ઠજીએ રઘુનાથજીને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ કર્યો. રામજીના ગુરુજી કોણ થઈ શકે? રામજી પરમાત્મા છે, સ્વયં જગદગુરુ છે, એમને કોણ ઉપદેશ આપી શકે? પણ રામજીએ લીલા કરી છે. વશિષ્ઠ ઋષિને માન આપ્યું છે અને જગતને બોધ આપ્યો છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. શ્રી રામ સર્વના સદગુરુ છે. ગુરુ અને સદગુરુમાં અંતર છે. શબ્દથી જ્ઞાનનો ઉપદેશ જે કરે છે તે ગુરુ છે. આચરણથી ક્રિયાથી જ્ઞાનનો ઉપદેશ જે કરે છે તે સદગુરુ છે. આ જગતમાં શબ્દથી જ્ઞાનનો ઉપદેશ કરનાર ઘણા છે પણ પોતાના આચરણ વડે ઉપદેશ કરનાર વિરલ છે. શબ્દથી ઉપદેશ કરનારની જગતમાં ખોટ નથી. ઘણા લોકો પુસ્તકો વાંચીને જ્ઞાની થાય છે, બીજાને ઉપદેશ કરે છે પણ તેમના ઉપદેશની કોઈ અસર થતી નથી. અસર તેના જ ઉપદેશની થાય છે જેણે જ્ઞાનને જીવનમાં ઉતાર્યું છે. જેનું જ્ઞાન શબ્દાર્થવાળું નથી પણ ક્રિયાર્થવાળું છે, જે જ્ઞાન જીવનમાં ઉતાર્યું નથી તે બહુ કામમાં આવતું નથી. શબ્દ જ્ઞાનથી કદાચિત પૈસો મળશે પણ અંદરની શાંતિ મળશે નહીં. શબ્દ જ્ઞાનથી અંદરના વિકાર વાસનાનો વિનાશ થતો નથી. રામાયણમાં લખ્યું છે કે શ્રી રામચંદ્રજી બહુ ઓછું બોલે છે અને એક વચની છે. રામજી બહુ વ્યાખ્યાન કરતા નથી. બહુ બોલવું રામજીને ગમતું નથી. રામજીનો ઉપદેશ શબ્દાત્મક નથી, ક્રિયાત્મક છે. સદગુરુનું મૌન એ જ જ્ઞાન છે. ચિત્રમ વટતો રોમુલે વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. સદગુરુ મૌન દ્વારા ઉપદેશ આપે છે. સદગુરુ વ્યવહારનું કામ કરતા ભક્તિ કરે છે. સંતોનું શ્રી અંગ જ્ઞાન ભક્તિથી ભરેલું હોય છે. રામજીની પ્રત્યેક ક્રિયા જ્ઞાન ભક્તિથી ભરેલી છે. રામજીની ચાલમાં પણ જ્ઞાન છે. રામજી જગતમાં વિચરે છે, જગતને જુએ છે, જગત સાથે વ્યવહાર કરે છે, એમનો બધો વ્યવહાર જ્ઞાન અને ભક્તિથી ભરેલો છે. સાધારણ માનવ એવું સમજે છે કે વ્યવહાર અને ભક્તિ બે જુદા છે, વ્યવહારનું કામ કરતાં ભક્તિ થઈ શકે નહીં. જ્ઞાની મહાપુરુષોનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય હોય છે. જ્ઞાની મહાપુરુષો એવું માનતા નથી કે આટલો સમય ભક્તિનો છે અને આટલો સમય વ્યવહારનો છે. એ માને છે કે ભક્તિ સતત કરવાની છે, ઉઠતા બેસતા ચાલતા રાત્રે પથારીમાં સૂતા સૂતા પણ ભક્તિ કરવાની છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની છે. રાત્રે પથારીમાં જે ભક્તિ કરતો નથી તે કામનો માર ખાય છે, તે કામાંધ મોહાંધ બને છે, તે પાપ કરે છે. પથારીમાં પડ્યા પછી પરમાત્માના નામનો જપ કરતાં કરતાં ઊંઘી જાઓ. પથારીમાં સૂતા પછી ધીરે ધીરે જગત ભૂલાય છે, જગતની પૂર્ણ વિસ્મૃતિ થયા પછી નિંદ્રા આવે છે. નિંદ્રા આવે એ ક્ષણ સુધી પરમાત્માનું નામ સ્મરણ કરો. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલતા નિંદ્રા આવે અને નિંદ્રામાંથી જાગો કે તરત જ પ્રભુના નામનો જપ શરૂ કરો તો નિંદ્રા એ પણ ભક્તિ થશે. વૈષ્ણવ તે છે જે પ્રત્યેક વ્યવહારમાં પરમાત્માને સાથે રાખે છે. વૈષ્ણવ બહાર જતી વેરાએ ઠાકોરજીને વંદન કરે છે અને કહે છે, હવે મારે બહાર જવું છે, પણ તમારા દર્શન વિના સ્મરણ વિના હું રહી શકતો નથી. મેં સાંભળ્યું છે કે તમને અનેક સ્વરૂપો લેતા આવડે છે, તમે એવી કૃપા કરો કે એક સ્વરૂપે ઘરમાં બિરાજો અને એક સ્વરૂપે મારી સાથે ચાલો, રસ્તામાં પણ પરમાત્માને સાથે જ રાખો. પરમાત્માને સાથે રાખવાના એટલે પ્રભુની મૂર્તિ હાથમાં લઈને ફરવાનું. પરમાત્માને મનથી સાથે રાખો, રસ્તે ચાલતા પણ ભક્તિ કરવાની છે. જે રસ્તામાં ભક્તિ કરતો નથી તે આંખને અને મનને બગાડીને જ ઘરે આવે છે. પરમાત્માને સાથે રાખીને પરમાત્માના અનુસંધાનમાં રહીને વ્યવહાર કરો. ઈશ્વરથી વિભક્ત થઈને વ્યવહાર ન કરો. વ્યવહાર તો કરવો જ પડે છે, વ્યવહાર છોડવાથી છૂટતો નથી. વ્યવહાર ગૃહસ્થને જ કરવો પડે છે એવું નથી, સાધુ સંન્યાસીને પણ વ્યવહાર કરવો પડે છે, તેને લંગોટીની જરૂર છે જ. વ્યવહાર તેનો છૂટે છે જેને ઈશ્વર વિના કંઈ જોઈતું નથી. સુખદેવજી મહારાજને પરમાત્માનો એવો અનુભવ થયો હતો કે આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શનના આનંદમાં એ મસ્ત થઈને ફરતા હતા. પિતાને કહી દીધું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી, જય શ્રી કૃષ્ણ જાઉં છું. પિતા પુત્રનો સંબંધ ખોટો છે, જીવ ઈશ્વરનો સંબંધ સાચો છે. જે પરમાત્મા સ્વરૂપનો સતત અનુભવ કરે છે તેનો વ્યવહાર છૂટે છે. જ્યાં સુધી મુઠ્ઠી ચણાની પણ જરૂર છે, જ્યાં સુધી કપડાની જરૂર છે, ત્યાં સુધી વ્યવહાર પાછળ જ છે એમ સમજો. વ્યવહાર કરજો, વ્યવહાર છોડશો નહીં. અને હું તમને વ્યવહાર છોડવાનું કહું તોય તમે થોડા છોડવાના છો. વ્યવહાર તો બધાએ કરવો પડે છે. જ્યાં સુધી કંઈક પણ અપેક્ષા છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી, તે છોડવાની જરૂર પણ નથી. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી મુઠ્ઠી દાણાનો ખપ પડવાનો છે અને ત્યાં સુધી વ્યવહાર ધંધો કરવો જ પડશે. એટલે વ્યવહાર જરૂર કરો, પણ એમાં વિવેક રાખો. શ્રીરામમાં ઈશ્વરમાં મન રાખીને વ્યવહાર કરો. પનિહારીઓ પાણીના બેડા ભરીને રસ્તેથી ઘરે આવતી હોય ત્યારે તે એકમેક સાથે વાતો કરે છે. વાતચીતમાં પણ તેમનું ધ્યાન સતત માથા ઉપરના બેડામાં જ હોય છે. એવી રીતે સંસારના વ્યવહારો ઈશ્વરનું સતત સ્મરણ રાખીને કરો. જગતના પદાર્થોમાં આશક્તિ રાખશો નહીં, વ્યવહાર સાથે એક થશો નહીં. વ્યવહાર કરવો એ પાપ નથી, પણ વ્યવહારમાં ભગવાનને ભૂલી જવા એ પાપ છે. ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધો કરતાં ભગવાનને ભૂલી જવા એ પાપ છે. વ્યવહાર કરતા કરતા પરમાર્થને યાદ રાખો, લક્ષ્યને ભૂલો નહીં. લક્ષ્ય છે પરમાત્માના ચરણે પહોંચવાનું. પરંતુ આ જગતમાં કોઈ કેવળ સ્ત્રી માટે જીવે છે, કોઈ કેવળ ધન માટે જીવે છે, કોઈ કેવળ પુત્ર માટે જીવે છે, પરમાત્માને માટે કોઈ જીવતું નથી. માનવ લક્ષ્ય ભૂલે છે. લક્ષ્યને લક્ષમાં રાખીને કરેલો વ્યવહાર એ ભક્તિ છે. વ્યવહાર શુદ્ધિ હોય તો ભક્તિ આવે, પરંતુ લક્ષ્યને ભૂલી જઈને વ્યવહાર કરો તો બંધનરૂપ છે. લક્ષ્યને ભૂલશો તો 84ના ચક્કરમાં અટવાઈ જશો. વ્યવહાર કરતા આંખ શ્રી રામમાં રાખશો તો તે વ્યવહાર ભક્તિ બનશે. પ્રત્યેક કાર્ય પરમાત્માની આજ્ઞા સમજીને કરો. ભક્તિ અને કર્મમાં અંતર નથી. શ્રી રામનું સ્મરણ કરતા કરતા કરેલું કર્મ ભક્તિ બને છે. કર્મમાં ફલેચ્છા એ જ કર્મમાં કપટ છે. ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરશો તો તે કર્મ જ ભક્તિ છે. જે ઈશ્વરને માટે કર્મ કરે છે તેનું પ્રત્યેક કર્મ ભગવાનની ભક્તિ બને છે. કર્મ કરતી વખતે મન ઈશ્વર સાથે જોડી રાખશો. હું ભગવાનને માટે કર્મ કરું છું એવી નિષ્ઠા રાખશો તો તમારી પ્રત્યેક ક્રિયા ભક્તિ બની જશે. તમે કોઈની સાથે વાતો કરો અને ત્યારે અંદરથી ભગવાનનું સ્મરણ કરતા કરતા બોલજો. વ્યવહારને સુખમય બનાવવો હોય તો ઈશ્વરને સાથે રાખીને વ્યવહાર કરજો. સાધારણ માનવ વ્યવહાર કરે છે ત્યારે એવું સમજે છે કે ભગવાન મંદિરમાં બેઠા છે, મેં ભગવાનની સેવા પૂરી કરી છે, મેં આરતી ઉતારી છે, ભક્તિ હવે સમાપ્ત થઈ છે, હવે કંઈ ભગવાનને યાદ કરવાની જરૂર નથી.